પરિવારના એકબીજાના સભ્યોને એકબીજાને સારી રીતે સમજે, જાણી શકે. બહારનો કોઈ સમજે એના કરતા પરિવારના વધારે સમજી શકે, અને પરિવારના કરતા વ્યક્તિ પોતાની જાતને વધારેમાં વધારે સમજી શકે. તો બૃહસ્પતિજી દેવોને કહે છે કે જો તમે જે કાર્ય લઈને નીકળ્યા છો છે બહુ કઠણ, પણ ભગવાન કરતા ભરતજીને, ભક્તને તમે રીઝવી લેશો ને તો તમારું કામ ઉકલી જશે બહુ સરળ રીતે. અને એટલા માટે કહ્યું કે મનથી રકારી દેખાઉ સુરરાઉ સોચહુ દિનરા. એમાં જરાય બીક રાખવાની જરૂર નથી, કારણ ભરતજી કોઈ એવો રાજરમત વાળા માણસ નથી. ઇન્દ્ર ને દેવો બધા છે. ભરત કહે મહુ સાધુ સયાને, ભરતજી ની ગણતરી શેમાં થાય? જે આગલી પંક્તિની અંદર જેને ઓળખાતા હોય, કહેવાતા હોય એવા સાધુમાં, એવા સજ્જનોની ગણતરી પંક્તિમાં બેસી શકાય એવા ભરતજી છે. તમે એમની જોડે છળકપટ ન રમશો. કોઈ પણ સજ્જન, કોઈ પણ સાધુ સાથે જયારે છળકપટ રમાતું હોય ને ત્યારે ભગવાનને ન ગમે કે આટલો બધો સરળ માણસ તેની જોડે આવું કર્યું. આપણે આપણે પોતે પણ વિચાર ઉદ્ગાર કરીએ કે આવો સારો માણસ અને એને આવું થયું, આવું કર્યું. એમ બૃહસ્પતિ દેવગુરુએ ઇન્દ્ર સહિત બધા દેવોને કહી દીધું કે તમે ભરતજીની ભીક ન રાખશો, તમે શંકા કુશંકાઓથી બહાર નીકળીને મન સ્થિર કરીને વાત કરજો. કેટલો સરસ ભાવ છે. જ્યારે પણ માણસ કોઈ દ્વિધામાં કે કોઈ સમસ્યાની અંદર, મોટી સમસ્યાની અંદર અટવાઈ ગયો હોય ને ત્યારે મન સ્થિર હોય નહીં, માત્ર પોતાનો સ્વાર્થ સૂચતો હોય, પોતાનો સ્વાર્થ. પણ સામી વ્યક્તિની શું પરિસ્થિતિ છે જેને કારણે આ ઉભું થયું છે એને પણ સમજવો પડે, વાંચવું પડે. પણ માત્ર સ્વાર્થને કારણ એક જ તરફે જો આપણે આપણો નિર્ણય લેવા જઈએ ને તો જેમ તુલસીજીએ કહ્યું કે દેવો દેવ સ્વાર્થી સદા સ્વાર્થી. દેવો તો હંમેશા પોતાનું જ કલ્યાણ ને પોતાનું જ કામ ઈચ્છતા હોય, બીજાની કોઈની સામે જોતા જ નથી હોતા. સત્તાધીશોની એ જ સ્થિતિ હોય છે. કોઈ ગરીબ શું ખાઈ રહ્યો છે અને એનું સાંજે શું ખાશે, કેમનું પૂરું થશે, એ તો 12 રૂપિયાની જ વાત કરે. 12 રૂપિયામાં જમી શકાય છે, 5 રૂપિયામાં કહી શકાય. એટલે સ્વાર્થી માણસોને નાના માણસ તરફ દ્રષ્ટિ હોતી જ નથી. પણ અહીંયા બૃહસ્પતિએ ટોક્યા છે, જુઓ તમે સુર સ્વાર્થ, તમે સ્વાર્થી છો. બહુ મોટા માણસને એના મોઢા ઉપર સત્ય, કડવું સત્ય કહેવું ને એટલે એને એક અપશબ્દ બરાબર કશું ના લાગે, એને એ જડ થઈ ગયા હોય. તો અહીંયા આગાડી દેવોને સ્વાર્થી કહી દીધા અને ભરતજીને માટે કહ્યું સહજ સ્વભાવ. ભરતજી તો એક સાધુ છે, સ્વભાવ સરસ સ્વભાવ વાળા છે. તજવ સોચ, જો કે છે કે ચિંતા મૂકી દો, બીજી વાત બનાવી. વિધાતાએ જે નક્કી કરેલું હશે એ જ થશે, એટલે તમે તજવ સોચ, ચિંતા છોડી દો. આમ કહીને દેખું દેવપતિ, દેવપતિ ઇન્દ્ર જો જો ભરતજીની સામુ જો જરા. ભરત પ્રભાવ, ભરતજી નો પ્રભાવ કેવો છે? તમે જેને તમારા ભગવાન અને ઈષ્ટ માનો છો એ ભગવાન ભરતજીને આધીન છે. તમે જેને બોસ ગણતા હો એ જ જેને આધીન હોય. તો ભરતજીને આધીન અત્યારે ભરત પ્રભાવ બિબસ રઘુરાવ, કે પોતાનો એક ભક્ત છે, સેવક છે, અને સેવકને આધીન ક્યારે થાય? ભગવાન હનુમાનજીને ક્યારે કહે કે તમારો ઉપકાર ભૂલી શકું એમ નથી. એક સેવક છે, પણ સેવકની અંદર બિલકુલ શુદ્ધ ભાવ, છળકપટ વગરનું. ભલે દેવરાજ તમે ઇન્દ્ર છો, પણ તમારામાં છળકપટ છે, તમારામાં કુટિલતા છે, ખોટી રમતો છે, અને એટલા માટે તમારા કરતા પણ ભરતજીનો પ્રભાવ એવો છે કે જેને કારણે ભગવાન એને આધીન થઈ ગયા છે. સમાજની અંદર વ્યક્તિ વ્યક્તિ વચ્ચે જોઈએ છે, એકબીજાને આધીન થઈ જાય તો વિવશ કરી મૂકે, ગુલામ બનાવી દે. સમજો છો શું કે છે? અમે નથી કઈ તો આવી ગુલામી, પણ એ લૌકિક સંસારિક ગુલામી છે, પણ અહીંયા ભક્ત અને ભગવાન વચ્ચેની છે. આવડા મોટા ભગવાન ભક્ત અને ભરતજીને આધીન થઈ ગયેલા છે. અને બૃહસ્પતિજી પણ બહુ સ્પષ્ટ કરે, જે નિર્ણય લેવો હોય તે શાંતિથી લેજો, ઉતાવળ ન કરશો, મન થીર કરી. બે બાકડા થઈ જાઓ, માણસ બાવરો થઈ જાય અને ન લેવાનો નિર્ણય, ન ભરવાનું પગલું ભરી બેસે. એટલે એ ક્યારે બને, બહુ ભીખ લાગી હોય ને ત્યારે ન કરવાનું કરી બેસે. એટલે દેવોને અને ઇન્દ્રને પણ ભયંકર ભીખ લાગી ગઈ છે કે ભગવાન તો આવ્યા છે ધર્મ સંસ્થાપનાર થાય, કે એનું નિવારણ કરવા માટે આવ્યા છે. અને જો ભક્તને આધીન થઈ જશે તો પછી આ દેવ કાર્ય ક્યારે થશે? એટલે આ બધી બાબતોથી ચિંતિત પણ ઇન્દ્રને તો માત્ર પોતાનો સ્વાર્થ કે બસ ભગવાનને 14 વર્ષ વનમાં મોકલવા જ છે આ કાર્ય માટે. પણ ભક્તો ઈચ્છે છે, ભક્ત ઈચ્છે છે કે ના ના, મારા ભગવાનને 14 વર્ષ સુધી વનના દુઃખ, આ વરસાદ, આ તાળ, આ તાપ 14 વર્ષ સુધી સહન કરવાનું, આ બધું મારે ભગવાનને, મારા ભગવાનને મારે મોકલવા નથી. જ્યારે દેવો ભલે ગમે તેમ થાય, ભગવાનને જે કઈ સહન કરવું પડે, વનવાસ કરવો પડે તો કરે, પણ અમારું દેવ કાર્ય સિદ્ધ થાય, આ મોટામાં મોટો સ્વાર્થ છે, ભરતજીની પ્રેમ ભક્તિ છે, દેવોની અને ઇન્દ્રની માત્ર સ્વાર્થ વૃત્તિ છે. અને એટલા માટે બૃહસ્પતિજીએ કહ્યું, દેવો ઇન્દ્ર આમ બે બાકડા ન થઈ જશો, ધીરજ ન ગુમાવશો, મન સ્થિર કરી. કેટલો સરસ ભાવ છે કે મનને સ્થિર કરી. દેવ ડર નહી, તમે ગભરાશો નહીં, બીક ના રાખશો. કેટલી સરસ ધીરજ બંધાવે છે. કોઈ પણ માણસ દુખી હોય, ભાંગી પડ્યો હોય, એને ધીરજ બંધાવવાની હોય. અહીંયા દેવોની ઇન્દ્રની આ દશા છે, બધા ભાંગી પડેલા છે, ભરતજીના વશ થયેલા છે, પ્રભુ દેવ વિવશ થઈ ગયેલા છે, કે હવે આનો નિર્ણય શું લેવો. એટલે બહુ જ વ્યવસ્થિત રીતે ધીરજ બંધાવતા કહ્યું, દેવ દેખવ ડર નાહી, તમે ચિંતા ના કરશો, જરાય બીશો નહીં. ભગવાનની આગળ ભલે ભક્ત પોતાની અરજી મૂકી દીધી અને ભગવાને એ વાતને સ્વીકાર કરી લીધી, પણ છતાંય તમે બીક ના રાખશો. કેટલું અભય, કેટલી નિશ્ચિંતા કરે છે કે નિરાતે સુઈ જજો, બીક ના રાખશો, મન સ્થિર કરી. મન શાંત ના હોય ને ત્યાં સુધી ઊંઘે ના આવે. મન સ્થિર કરહુ દેવ ડર, બીવા જેવું કશું જ નથી. અકો દેવોને આટલી મોટી સમસ્યા લાગે છે, અને બૃહસ્પતિ ઋષિ અળવાશથી દ્રષ્ટિએ જોવે છે. આવડી મોટી સમસ્યાને અળવાશથી જોવી, દરેક જીવનમાં આવું બને. પોતાને ખૂબ જ ભયંકર મોટી સમસ્યા લાગતી હોય, વિકટ સમસ્યા લાગતી હોય, પણ સામે માણસ સમજાવવા ધીરજ બંધાવવા બેસે ને, આટલા હતર એને એની જે સમસ્યાની કઈ ગણતરી જ ન હોય કે આમાં તો કશું નથી. દેવો જરા મનથી શાંત થાવ અને ધીરજ રાખો. કેટલી સરસ એને ધીરજ બંધાવી દીધી, એને આશ્વાસન આપ્યું કે કઈ ખોવા જેવું નથી, જરાય પીવા જેવું નથી, જરાય મનમાં ડર રાખશો નહીં.